ત્રેવીસો બાણું સાગર તેરસ શનિવાર તારીખ 19/3/67 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામી નો શ્રી જેમસાર શાસ્ત્ર માં અધિકાર ની ગાથા 15 ઉપર સુવર્ણપુરી માં પ્રવચન સદન પ્રવચન નંબર 25
నమో నువే సౌ హరియంతానం నమో నువే సౌ సిద్ధానం నమో నువే సౌ ఆయుర్యాణం నమో నువే సౌ జాయనం నమో నువే సౌ త్రిపాదవతి శ్రావణం ఓంకారమిందు సంయుక్త నిత్యం జయంతి యోగిన కామదం మోక్షదం చే ఓంకారాయ నమో నమః మంగళం భగవాన్ మంగళం రూపమోని మంగళం కుంకుందారి ఉజేంద్ర మోసుమంగళం నమస్మరి సాధారణ
જીવ અધિકાર છે તો નીચે વાળું કઈ કહ્યું નથી. નિયમ સાર જીવ અધિકાર પણ ચલ મેળા કેટલું કહ્યું છે. પણ આપના અંતર સ્વભાવમાં શુદ્ધ ચૈતન્ય નો મૂળ મુખ્ય સ્વભાવ છે, એનો ધ્યેય કરીને એને નિશ્ચય કરીને જે સમ્યક દર્શન થાય તેને નિશ્ચય સમ્યક દર્શન સાચું સમ્યક દર્શન કહે છે. આત્મા આનંદ ગુણ નો પિંડ શુદ્ધ સ્વરૂપ એક રૂપ પૂરણ અનંત ગુણ નો એક રૂપ આત્મા એના ઉપર દ્રષ્ટિ આપતા એક સ્વભાવ ઉપર દ્રષ્ટિ આપતા એકાકાર થઈને જે અંતરના જ્ઞાનના ધ્યાનમાં સાચી પ્રતીતિ થાય તેને સાચું સંકિત રહે તેને નીચે સંકિત કહે છે. એને આ બધા વ્યવહારો જેટલા જીવના ભેદોના ઉપયોગના આ પર્યાયના બધા પ્રકાર છે એની વ્યવહાર શ્રદ્ધાના વિષયમાં આવે છે. સમજાવું કઈ પછી આ શુદ્ધ કારણ પર્યાય ભલે દ્રવમાં આવે વ્યવહાર સિજ્ઞાના વિષયમાં, પણ એના શ્રદ્ધામાં પોતા એક રૂપ સિવાય જેટલા પ્રકારો ભેદથી જાણવામાં પ્રતીતમાં આવે એને વ્યવહાર સંકેત કહેવામાં આવે. એમાં શુદ્ધ કારણ પર્યાય તો અંતરમાં દ્રષ્ટિના નિશ્ચય વિષયમાં જાય છે. સમજાણું કારણ એ વાત કરી ઝીણી છે, ગરીબ ઝીણી છે, બહુ ઝીણી નથી. કારણ કે જે અગુરો અગુરના સદગુણાની નો ખ્યાલ ના આવે એવી આ નથી. એમ ગુલામભાઈ નંબર એને જઈ આખી પડે કોઈ બીજી રીત ના મળી નો શબ્દ ત્યારે એને આ નથી પક્ષ ના ખ્યાલ તો હોય ને ન્યાય થી કે એમાં કઈ જવા શબ્દો નથી શાસ્ત્રો ના ઊંડા હતા. આ વસ્તુ કેમ છે એના પ્રકાર આવે છે પકડાય પક્ષતા જાય ને આ આમ કહેવા મારે છે. 14 ગાથા થઈ 15 આ સ્વભાવ પર્યાય અને વિભાવ પર્યાય નું સંક્ષેપ કથન છે. જુઓ છે ને ટીકા એનો મૂળ શ્લોક હોય નર નારદ તિર્ય પુરા પજાયા તિર્વિભાવ દિહંગદાન કમુપાધિ વિભજ્ય પજાયા પર્યાય કર્મોપાધિ વર્જિત એ સ્વાભાવિક ભાખ્યા એનો શબ્દ ચલાવીએ અનુયાદ છે ને. આ મનુષ્ય નારદ પ્રિયંત ને દેવરૂપ પર્યાય થી વિભાવ પર્યાય કહેવામાં આવ્યા છે. इस बार व्यंजन करिए सेवा माजी से माथे कहूं तो अशुद्ध करिए नर नारकादी व्यंजन करिए छे एनो आ पाठ नो खुलासो छे सौ नो माथे हूं गतिश पाने व्यंजन करिए हूं कि आत्मा एने असंग प्रदेश छे वस्तु छे अखंड પણ એના અંશો છે જે આ ભાગ છે કે અહીં નથી આ છે અહીં નથી એવા એવા અંતરના અસંખ પ્રદેશનો પિંડ તે આત્મા છે એના પ્રદેશોની આકૃતિ મનુષ્ય પ્રમાણે આત્મા હોય દેહ પ્રમાણે હોય ધોર પ્રમાણે હોય કીડી પ્રમાણે હોય કે હાથી પ્રમાણે એના પ્રદેશોની વિકારી આકૃતિ હોય આકાર વિકાર એને વ્યંજન કર્યા કહેવામાં આવે કારણ કે બાયામ પ્રગટ રૂપે દેખાય છે ને આકાર સમજાણું કઈ આ તો દેહ છે પણ એમાં રહેલો ભગવાન એનો આકાર પણ દેહ ના પ્રમાણ માં એના અસંખ પ્રદેશ નું આકૃતિ પણ એવું છે ને આનાથી જે નાજળ નિકેતન એ આકૃતિ પણ અહીંયા વિભાવ છે વિકાર છે કર્મના સંયોગમાં વિકારી પ્રગટ બાહ્ય અવસ્થાને વ્યંજન પર્યાય કહેવામાં આવે છે મનુષ્ય નારદ પ્રિયંત ને દેહ પર્યાય વિભાવ પર્યાય કહેવામાં આવશે અને કર્મિકાધી વિવર્જિત પર્યાય જેને કર્મિકાધી રહિત પર્યાય છે આત્મામાં તે સ્વભાવ પર્યાય કહેવામાં આવે છે આ શ્લોક કુમકુંડાચાર્ય મહારાજે આમાંથી કાઢે છે કર્મ ઉપાધિ વિવર્જિત પર્યાયું આ સ્વભાવ પર્યાય વિભાવ પર્યાય નું સંક્ષેપ કથન છે પાઠમાં પહેલા વિભાવ ની વ્યાખ્યા છે અને પછી સ્વભાવ ની છે ટીકામાં એમ છે પહેલી સ્વભાવ પર્યાય અને વિભાવ આમાં ટૂંકામાં કથન છે ત્યાં સ્વભાવ પર્યાય શું પછી આવશે વિભાવ પર્યાય મધ્ય બે પ્રકારની અવસ્થાની મધ્ય બહુ ધ્યાન રાખશે તો પકડે હું તમે હવા આવે છે તમને જેવાના બે જણા બે દિવસી પડ્યા છે હા પણ હું કાળે જો ચપ્પર કહે છે સ્વભાવ પર્યાય અને વિકારી પર્યાય એના મધમાં પ્રથમ સ્વભાવ પર્યાય બે પ્રકારે કહેવામાં આવે પાઠમાં એટલો છે કર્મ ઉપાધિ વિરુદ્ધ જે પર્યાય સ્વભાવ એ વિકાર છે ને સ્વભાવ પર્યાય કર્મ ઉપાધિ ની અપેક્ષા વિનામાં એનાથી કર્મ મળદારી દેવે બે પ્રકાર કર્યા કે સ્વભાવ પર્યાય બે પ્રકારે કહેવામાં આવે છે એક કારણ શુદ્ધ પર્યાય અને એક કાર્ય શુદ્ધ પર્યાય જાણું બે સ્વભાવની વાત છે બે શુદ્ધતાની વાત છે બે કર્મના નિયતની અપેક્ષા વિનાની આત્મામાં એક ત્રિકાળી પર્યાય અને એક વર્તમાન કાર્ય રૂપે પર્યાય કેવળ જ્ઞાનાદી એ બે ની વાત અત્યારે છે સમજાણું કાંઈ અહીં સહજ નિશ્ચયથી આત્મા વસ્તુ છે વસ્તુ આત્મા પદાર્થ છે એ વસ્તુમાં સ્વાભાવિક સુખ નિશ્ચય એટલે ખરેખરથી આત્મામાં અનાદિ અનંત આત્મા વસ્તુ છે એ જ એનો એક ભાવ અનાદિ અનંત છે સમજાવું કાંઈ વસ્તુ છે એ છે એને આદિ નથી છે એનો અંત છે કેમ કે સત છે સત છે સત છે હયાતી વાળો પદાર્થ છે તો હોવા વાળો પદાર્થ એ તો છે તેને એ કાળે હતો ક્યારે નહોતો નહીં શકે નહીં છે ક્યારે નહોતો હોઈ શકે નહીં છે ક્યારે નહીં રહી નહીં શકે લોજિક છે એ છે આત્મા એટલે જ નિરાતા લેજો અનંત આત્મા ભિન્ન ભિન્ન आत्मा अनादि अनंत ये वस्तु है अनादि अनंत गाल नहीं रह सकते हमको भाई हम जानकार वस्तु जी है साकर है साकर है એના સફેદ મીઠાશ એવા એના ભાવો છે એ સાકર છે એમ એના ભાવો છે સાકર જેટલો કાળ નથી એટલા કાળ એના ભાવ રહે એની દશાઓમાં પલટો ખાય જુદી વાત છે અને શુદ્ધ કારણ કરીને વ્યાખ્યા કરશે બીજી વાત છે સમજાણું કારણ અહી આ સહજ શુદ્ધ નિશ્ચયથી સ્વાભાવિક અંતર ખરેખર થી અનાદિ અનંત જેની આદિ નથી જેનો અંત નથી આત્મા પણ આદિ નથી અંત નથી હવે એનો ભાવ જે છે અંદર સ્વભાવ જે છે આત્મા એનો સ્વભાવ એ પણ અનાદિ અનંત આદિ નથી અંત નથી અમૂર્ત છે ભગવાન આત્મા એનો સ્વભાવ અમૂર્ત છે એમાં રંગ ગંધ સરસ નથી રંગ ગંધ સરસ તો માટીમાં આમાં છે જળમાં એ તો રંગ ગંધ રસ વિનામ છે અતિન્દ્રિય સ્વભાવ વાળા હવે શું કે છે અતિન્દ્રિય સ્વભાવ વાળા એ વસ્તુના ભાવ સ્વયં કરી વ્યાખ્યા કરે છે સ્વરૂપ અતિન્દ્રિય સ્વભાવ વાળા શું અને શુદ્ધ ભગવાન આત્મા વસ્તુ તરીકે મહાન પદાર્થ અનાદિ અનંત એમાં રહેલા ભાવ એ અનાદિ અનંત અમૂર્ત અને શુદ્ધ એવા સહજ્ઞાન સ્વભાવિક જ્ઞાન અંતરનું જે આત્મા ત્રિકાળ છે એમનું જ્ઞાન સ્વભાવ પણ સમજાણું કાય આમાં જેટલો કાળ સાકર રહે ફોન રહે એટલો કાળ પીળા સીતા છે ચંદ્ર એની કુંડલ ને કરાવી અવસ્થા એટલી તો કરી આવે છે અવસ્થા છે હાલત દશા છે પણ ફોન જેટલો કાળ રહે એટલો કાળ એમાં પીળા ચક્કર સીતા સ્તન એટલો કાળ રહે એની કુંડલ કરવાની અવસ્થા થઈ તો પર્યાય કરાય પણ જે મૂળ સ્વભાવ કહેવાય એ તો સોનાનો જેટલો કાળ તેટલો એના ભાવનો પ્રગણનો કાળ સોનાના પીળા ચીકા ભજનનો સોનું રહે પીળા ચીકણ વહી રહે એમ મને એમ ભગવાન આત્મા અનાદિ અનંત એના ભાવો અનાદિ અનંત અમૂર્ત અને શુદ્ધ એનું સહજ જ્ઞાન સ્વભાવિક આત્મા સાક્ષીનું જ્ઞાન આત્મા સાથેનો સ્વાભાવિક જ્ઞાન કરાવ આ દુની વ્યથા ચાલે છે સહજ દર્શન આત્મામાં પિકારી સહજ દર્શન સ્વાભાવિક દર્શન પછી શ્રદ્ધાને દર્શન બધું ગમે કીધું બદલી સહજ ચરિત્ર ભગવાન આત્મા વસ્તુ તરીકે જેમ અનાદિ અનંત અમૂર્ત એમ એનું આ સહજ ચારિત્ર સહજ જ્ઞાન સહજ દર્શન ગુણ પણ અનાદિ અંગ અમૂર્ત અને શુદ્ધ સહજ ચારિત્ર આ ચારિત્ર પાવનું નિર્મળ પર્યાય થયું એ અંગ રાત નથી વસ્તુ 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 હવે અરૂપી હોય અમૂર્ત હોય પણ વસ્તુ છે કે નહીં અવસ્તુ છે જેના મૂર્ત છે એ વસ્તુ છે એમ આત્મા પણ ભલે અમૂર્ત છે રંગ ગંધ સ્પર્શનો એમાં અભાવ છે પણ વસ્તુ છે કે અવસ્તુ છે કરાર છે સત્ય છે ભાવ છે સ્વભાવ છે ચીજ છે સમજાણું કાંઈ એવા ભગવાન આત્મામાં સહજ જ્ઞાન સહજ દર્શન સહકારી સહજ પરમ વિકરાળ સુખાત્મક રાહુલ પરમ રાજ વિનાનું સુખ આત્મામાં આનંદ પીડે છે તે કાળ સમજાણ કઈ સ્વાભાવિક પરમ વિકરાળ સુખ સ્વરૂપ આત્મા એટલે સુખ સ્વરૂપ આત્મક છે ને સુખાત્મક સુખાત્મક એટલે સુખ સ્વરૂપ સહજ જ્ઞાન સ્વરૂપ સહજ દર્શન સ્વરૂપ સહજ ચારિત્ર સ્વરૂપ સહજ કર્મ વિકરાળ સુખાત્મક એમ બધું લે સમજાણ કઈ એની આત્મા શું ચીજ એની એને કોઈ બી આંબ્યું નથી વિચાર્યું નથી દરકાર કર્યું નથી હું કોણ છું આમ નામ પાંચ ઇન્દ્રિયો તરફ આ પાંચ ઇન્દ્રિય એના હમ જોઈ ને આ બધું માંડ્યું એને પણ હું કોણ છું એનો એને સન્મુખ નો અભિપ્રાય પણ કોઈ બી કર્યો નથી એ વાતનો એને હોવા પણ બેસતું નથી પણ હોવાપણું પણ આવે છે પણ એનું હોવાપણું એટલે હોવાપણે ને હોવાપણામાં આવા ગુણ વાળો એનું હોવાપણું છે સમજાણું કઈ સ્વાભાવિક પરમ વિકરાળ આનંદ સ્વરૂપ આત્મામાં આ દુઃખ જે દેખાય છે લાગે દ્વેષ રાગદ્વેષ નું એ તો વિકૃત ભાવ છે એ દુઃખ તો વિકૃત છે પણ કોને કે વિકાર આનંદ સ્વરૂપ છે જો એને વિકૃત વિકારી દેખાય છે પણ એનો સ્વભાવ જે વિકાર છે તો આનંદ સ્વરૂપ છે સમજાય છે કઈ એ શુદ્ધ અંતઃસત્વ સ્વરૂપ એ જે શુદ્ધ અંતઃસત્વ સ્વરૂપ ભાવના છે અહીંયા આત્માનું આવું સહજ જ્ઞાન સ્વાભાવિક દર્શન સ્વાભાવિક ચારિત્ર સ્વાભાવિક વિકરાળ સુખાત્મક સુખ સ્વરૂપ સહજ અંતઃસત્વ વસ્તુનું અંતઃસત્વ અંતર સ્વરૂપ અંતર બે અંતર કપ અંતર ચાર સમજાણું કઈ વસંતલાલજી તમે કોઈ જે સાંભળ્યું નહીં ઘણી વાર આપણા બીજી વાત એનો જે શુદ્ધ અંતઃસત્વ સ્વરૂપ વસ્તુ ભગવાન આત્મા એનું શુદ્ધ અંતઃસત્વ સ્વરૂપ જે સ્વભાવ અનંત કૃષ્ણનું સ્વરૂપ અહીં બી વાત છે જે સ્વભાવ અનંત કૃષ્ણનું સ્વરૂપ જો પેલાનું બીજું આવશે એવા કેવળ જ્ઞાન અરૂપ અનંત ચતુષનું સ્વરૂપ નિહાળી આ તો સરકાર અનંત ચતુષનું સ્વરૂપ સમજાણું કઈ એ ત્યાં સુધી તો સામાન્યના જે ગુણ છે સ્વભાવ છે અંત તત્વ સ્વભાવ રૂપ ભાવ એની વ્યાખ્યા કરી મુખ્યપણે આ ચાર ગુણની વ્યાખ્યાથી અંતઃસત્વ સ્વરૂપ સ્વભાવ અનંતત્વ સ્વરૂપ કઈ સમજાણું કઈ આ વ્યાખ્યા શેની હાલે છે એ કર્મ ઉપાધિ વિવજ્ય પરા પજાયા ત્રીજું પદ છે સહાવિધિ ભંડા કર્મની ઉપાધિ વિનાના પર્યાય કે અવસ્થાને સ્વભાવ પર્યાય કહેવામાં આવે એ સ્વભાવ પર્યાયના બે પ્રકાર છે એક કારણ સ્વભાવ પર્યાય એક કાર્ય શુદ્ધ પર્યાય છે અને કહે છે આ વાત ચાર એનો સ્વીકાર સ્વભાવ છે એમ ભરી લો એની સાથે જે આ ઠેકાણે જ એમને જરી ખુલાસો કર્યો છે બીજે ક્યાંય આવી વાત ચોખ્ખી સ્પષ્ટ આવતી નથી એથી કેટલા એને કહે છે કે આ તો મુનિ ઘરનું નથી ઘરનું નાખી એટલે એમ કે ક્યાંય નથી પ્રવચનકારમાં નથી બીજે નથી ભાઈ એમ ન કહેવાય એમ તો આને બીજી રીતે મેળવી શકાય છે એમ કહેવાય પણ ઘરનું નાખ્યું છે સમજાય છે અહીં તો પર્યાયના ભેદ છે સમજાવું કઈ પર્યાયના ભેદની વ્યાખ્યાના શુદ્ધ પર્યાય અને અશુદ્ધ પર્યાય. તો અશુદ્ધ પર્યાય તો નરક આદિની બની શકે છે. શુદ્ધ પર્યાયના પાંચમાં તો સ્વભાવ પર્યાય કર્મ ઉપાધિ રહી શકી વાત છે. એમાં ટીકાડી કે ભગવાન આત્મા વસ્તુ 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 એનો અનંત ચતુષ્ય શુદ્ધ સ્વભાવ સહજ જ્ઞાન દર્શન ચારિત્ર અને આનંદ વિકરાજી આનંદ સ્વરૂપ અંત તત્વ રૂપ સ્વભાવ ચતુષ્ય સ્વરૂપ તેની સાથેની જે પૂજ્ય પંચમ ભાવ પ્રવૃત્તિ આટલા પ્રસંગે છે એની સાથે જે પૂજવા લાયક આદરવા લાયક કે જેનું મનન કરવાથી એનામાં એકાગ્ર થવાથી દેવજ્ઞાનરૂપી કાર્ય પ્રગટ થાય એવી પૂજિત પંચમ ભાવ પરિણતિ. પંચમ ભાવ ચાર સ્વભાવ ભાવ તો પંચમ ભાવ છે માટે જાણે સહજ જ્ઞાન સહજ દર્શન સહજ સ્વભાવ ચારિત્ર સ્વભાવ વિચાર સુખાત્મક સ્વરૂપ શુદ્ધ અંત તત્વ સ્વરૂપ એવો અનંત ચતુષ્ટ ભાવ સ્વરૂપ કે પરમ સ્વભાવ પરિણામ એટલે ને કોઈ નિમિત્તની અપેક્ષા કે નિમિત્તના આધારે અપેક્ષા એમાં આવતી નથી. એથી એને પંચમ ભાવ ચાર ભાવને કહેવામાં આવે છે. સમજાણું કઈ એની પરિણતિ એમ લીધું છે. એનો એ પર્યાય છે તો ધ્રુવ સમજાણું કઈ આ ઉત્તાદ વહી વાળી નથી. ઉત્તાદ વહી ધ્રુવયુક્તમ સત એ આ ઉત્તાદાયી પર્યાય નથી. એની તો ખુલાસ વગેરે થોડો જો ક્યાં ક્યાં એની યોજના કેમ ને સહજ જ્ઞાન આદિ સ્વભાવ અનંત તત્વ સજીત નીચે કાળ સિદ્ધ પર્યાય માંથી કાર્ય કેવળ જ્ઞાન આદિ અનંત તત્વ જીતેલું કાર્ય શુદ્ધ કેવું છે ને કાર્ય શુદ્ધ પર્યાય પ્રગ કે છે. પૂજનીય કર્મ પરિણામી ભાવ પરંતી કે કાર્ય શુદ્ધ પર્યાય અને શુદ્ધ કરાય ભાવ પરંતી કાર્ય શુદ્ધ પર્યાય એટલે કે જેમ ધર્માસ્થિ અધર્માસ્થિ આકાશ ને કા ચાર પદાર્થ છે ને ચાર શુદ્ધ ચાર પદાર્થ અરૂપી પરમાણુ કુ દૂરી કોણ ચાર પદાર્થ વસ્તુ તરીકે અનાદિ અનંત પરિણામી સ્વભાવ સહજ ભાવ એની શક્તિઓ ગુણ અનાદિ અનંત પરમ પરિણામી ભાવ એની પર્યાય એક ધારા નિર્મળ અનાદિ અનંત ચારમાં કઈ ઓછી પર્યાય વિપરીત પર્યાય એવું કઈ ચારમાં નથી. હું જાણું કઈ ચાર દ્રવ્ય છે એનો એક પરિણામી ભાવનો પર્યાય એનો ઉત્પાદન પર્યાય છે. ઉપજે પર્યાય ને વ્યય થાય પણ છે અનાદિ અનંત એક ધારા રૂપી પર્યાય એક રૂપ ધર્માસ્થિ અધર્માસ્થિ આકાશ ને કાળ ચાર અરૂપી પદાર્થ આત્મામાં એવી એક ધારારૂપી પર્યાય કઈ ઉત્તા પર્યાય નિષ્ફળ થતો સંસારનો વિકારી પર્યાય છે ઓછો વતો થાય છે. સાધક થાય ત્યારે કઈ શુદ્ધતા અને અશુદ્ધતા પર્યાયમાં આવે છે. કાર્ય થાય ત્યારે તદ્દન પૂરણ શુદ્ધ પર્યાય થાય છે. ભેદ ભરી જાય સમજાણું કઈ અંદર એક ધારા પર્યાય ન રહ્યા માં ઓલામાં જેમ એક ધારા પર્યાય குமாரஜர் இதுவும் படவில்லை சாரங்காரின் சோதரர் கேட்டுக்கணுமா இன்னும் சேமிக்க பேருக்கு ஆட்சி வாபஸ் அப்ப சர்வதின பரமேஸ்வரத்தை சீது செய்யலி சர்வதின பரமேஸ்வர கேள்வி સમજાણું કાય બીજા ચાર રૂપી છે એનો એક ધારા પર્યાય છે દ્રગુણ એક ધારા છે અને એનો પર્યાય પણ એક ધારા છે આત્મામાં એવો એક ધારા કોને ઉત્પાદ એમાં નથી સંસાર દિશાધિકારી ઈચ્છા ભ્રાંતિ આદિ સંસાર દિશા એનાથી ભાન થયું શુદ્ધનું તો કઈ નિર્મળ પર્યાય કઈ મળી એવી રહી અને પૂર્ણ દશા જ્યાં થયા કાર્ય કે છે ત્યાં પૂર્ણ શુદ્ધ પર્યાય પણ એ કઈ અનાદિ અનંત ન રહ્યું એથી એક આત્મામાં એવી એક ધારા સદ્રષ્ટા અનાદિ અનંત છે જેવી પેલા ચાર ના અનાદિ અનંત ઉત્પાદ નહીં રૂપે છે આમાં જે ઉત્પાદ નહીં રૂપે અનાદિ ધારા લે તો સંસાર મોક્ષ ને સાધુ પણ કરતો નથી સમજાણું કઈ આત્માની જે નિશ્ચય દ્રવ્યનો આખો જેવું કર્યા એક રૂપ છે ચારમાં આમાં પણ આત્માના દ્રવ દ્રષ્ટિના વિષયમાં સંસાર મોક્ષ માર્ગ ને મોક્ષ એ ત્રણ તો દિશાઓ થઈ એક રૂપ ન હોય દરિયાયમાં હાલતમાં એક રૂપ હાલત ની અંદર છે ધ્રુવ રૂપે અંક ગણવી છે ઉત્પાદ રૂપે નહીં એનું સાથે બીજી પૂજિત પંચમ ભાવ કરે નથી એટલે કે ચાર ભાવ સ્વરૂપ અનંત સ્વરૂપ વસ્તુ ભાવ એની સાથે તન્મય પણ રહેલી છે એક રૂપે રહેલી જે પૂજ્ય એવી પરિણામી ભાવની ધરણથી તેજ કારણ શુદ્ધ કર્યા એવો અર્થ છે આ ભાવ જે ક્યાંય આવતો નથી આ ઠેકાણે પદ્મધારી દેવ નાખ્યો છે સમજાણું કાંઈ અને આ રીતે એનો મેળ ખાય છે બીજી રીતે મેળ ખાતો સમજાવું કઈ વસ્તુ છે એ ટિકાવ પરમ સ્વભાવ ભાવ છે અને એના ગુણો પણ ટિકાવ સ્વભાવ સ્વરૂપે છે એમ એની પર્યાયમાં એ જ્ઞાન સામાન એનો એક ધારા પર્યાય ધ્રુવ રૂપે વિશેષ આમ સામાન્ય સાથે છે તો બધું ધ્રુવ જાણો એ કઈ પર્યાય નહીં વિષય નથી આ પર્યાય નહીં એટલે વર્તમાન ઉત્પાદ ની દિશા મોક્ષ દિશા સંગત મોક્ષ માર્ગ દિશા એ બધો પર્યાય વર્તમાન ભેદના અંશનો વિષય છે આ તો ત્રિકાળ છે એટલે એ પર્યાય ને વ્યવહાર નહીં આ વિષય નથી એવો અંદર તેજ કારણ શુદ્ધ પર્યાય છે એવો અર્થ છે એવું ટિકાળી દ્રવ ટિકાળી ભાવ સ્વભાવ એની હારી એની પરિણતિ ટિકાળી એનું એક રૂપ દ્રવ્યાર્થિક નહીં વિષય છે નવા માણસને જગ્યા માં હું કેવથી પકડાઈ ગયું ઓલવી સમજાવું કઈ આ જોડી શનિવાર આવ્યો આ છોકરાઓને આને તો પડી છે ને કઈક કેસ છે આમાં જો આચાર્ય મુનિ કર્મપાથી વિવર્જિત રહી એ ધારાવાળી પર્યાય જેવી સૂક્ષ્મ તો છે લેસી જેવી કઠણ પડે એવી છે પણ એને સમજે સમજી શકાય એ કેવો કારણ શુદ્ધ પર્યાય એક રૂપ ટકાવ એ નિશ્ચય નય નો દ્રેયાર્થી નય જે દ્રય સામાન જે દ્રય છે એનો એ વિષય પ્રયોજન છે, એ પર્યાય નય નો વિષય નથી. વિકલ પ્રસાદે પણ એટલો અર્થમાં કર્યો છે જેનું મનન કરવાથી કાય તૈયાર કરશે, એટલો અર્થ એ શબ્દ ને વધારે નાખ્યો નથી. પારસે એટલે બીજું શું કરે, તો એનું બહાર પડ્યું હતું નવથી, આ બહાર પડ્યું નવથી, આ બહાર પડ્યું કોઈ એ બહાર પાડ્યું નતું હતું, પણ એ સીધો પ્રસાદ સંસ્થામાં શું રહેલા એમાં હે જયપુરમાં એને આમ શું શું મળી લઉં ભંડારમાંથી એને હિન્દી કરીને બહાર પાડ્યું. પહેલું આ પ્રસિદ્ધ નહોતું હું સારું, જેવું સમયસાર સંસાર સંસાર ટીકા પ્રસિદ્ધ છે હું આ પ્રસિદ્ધ નહોતું. સીધું પ્રસાદ પછી આ ટીકા થતી એની સંસ્કાર ભાઈ વાંચે ને થોડું મળજી એમ આવે છે ટીકા સહિત નિયમ સાર આવે છે ને દસમા પચાસમાં ટીકા સહિત સમયસાર અનુસાર પંચાસ ટીકા પ્રવતનુસાર રામ અનુસાર વગેરે ને વાંચ્યા આવે છે ને હે પ્રવાસમાં એટલે એને વાંચ્યા નહીં શ્રીમદ આચન કહ્યું પંચાચાર નિયમ સાર બે પુસ્તક કહેલા ગુજરાતમાં કર્યું હિન્દીમાં સમજાવું કઈ વેદાંત કહે છે ને કે આ પર્યાય આ ઓછી વૃત્તિને ફેરફાર આવો હું એ બધો ધર્મ છે સમજાણું માટે એનું એક રૂપ નીચે હોવું જોઈએ બધું પણ એ એક રૂપમાં એ પાછું નિત્યમાં શું જીવન ને દ્રવ્ય ની એને ખબર અને એ એક જ આત્મા કેવું છે એની ખબર નથી. બધા આત્મા એક છે ને સર્વ વ્યાપક છે ને બધું એમ કરીને ગોટો ગાયો કારણ કે વસ્તુનો સ્વભાવ સર્વજ્ઞ જ્યાં સુધી જોયો નથી અને સર્વજ્ઞના કથનો ન આવે ત્યાં સુધી વસ્તુની ખબર પડે. ભગવાન આત્મામાં જ્ઞ સ્વભાવિક ગુણ છે એનો જ્ઞ સ્વભાવ 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 એમાં એકાગ્ર થઈને સર્વજ્ઞ દશા પ્રગટ થાય છે ત્યારે આત્માની પૂર્ણ દશા કહેવામાં એવા જ્ઞાનમાં ત્રણ લોક ત્રણ કાળ બધું જણાય એને કહેલા તત્વ ને તત્વ એમાં લખે ને ભાઈ સર્વજ્ઞ કહેલા છ દ્રવ્યોજ અને તત્વાર્થ કહીએ એ વાત આવે છે નવમાં નવ ની ગાથા એની આવે છે જીવા કુંડલ કાયા ધમ્મા ધમ્મા કાળાયા તત્તા એવી ભણીદા નામ ગુણ પછી હું સમજુતા ભગવાને આમ કહ્યા યોગ તત્વાર નવમી ગાથામાં છે. પછી પાત્ર ઉપયોગની વ્યાખ્યા આવી ઉપયોગની વ્યાખ્યા પૂરી કરી એના પર્યાયની વ્યાખ્યા આવે છે. તો અમરચંદ એને ખબર હતી અમરચંદ આજ હાલવાની ચા પંદર માં આ બે જણા એવા ખબર પડશે ને એની એક ધારાવાહી સંગ સંસાર પર્યાય મોક્ષ માર્ગ પર્યાય મોક્ષ પછી પર્યાય એ ખરેખર વ્યવહાર નહીં નો વિષય પણ વ્યવહાર નહીં નો વિષય છે વેદાંત ને લગ્ન બ્રહ્મ છે બધું ભ્રમ નથી ભ્રમ હોય તો વર્તમાન એને આનંદ અનુભવ વસ્તુ પોતે છે સચિદાનંદ છે વસ્તુ છે એ પોતે તો કઈ આકૃતા ને આકૃતા હોય એવી શકે ને આકૃત એકલો જ્ઞાન નો પિંડ નો પ્રભુ એકલો પિંડ આપો તો જો એનું ભાન હોય તો એને અણાકુ આનંદ ની પ્રગત જીવન સ્વાદમાં આવવો એ પર્યાયમાં આવે દશામાં આવે તો એ દશામાં નથી બીજી દશા છે બીજી દશા આનંદની દશા, કેમ કે આનંદ રૂપ છે, સ્વરૂપ આખો સચિદાનંદ સ્વરૂપ છે. સરસ રહેનારો જ્ઞાન ને આનંદ નું એનું રૂપ અને સત્ય સ્વરૂપ લીધું. ત્યારે લઈને પાછું દર્શન ને ચારિત્ર ભેળવીને જ્ઞાન ને આનંદ તો આવ્યો ને, પણ એની સાથે દર્શન ઉપયોગ અથવા શ્રદ્ધા અને ચારિત્ર ની રમણતા એવા એના ગોળો છે. સમજાણું કઈ એલા સચિદાનંદ એકલા કહે નહીં. કોઈ પણ વસ્તુને એમ કે આ વસ્તુ આવી છે એમ શ્રદ્ધા કરે, એને જાણો અને એને અનુભવો, તો એનો અર્થ થયો કે એ વસ્તુ છે અને શ્રદ્ધા છે. શ્રદ્ધા નામનો ગુણ ન હોય તો શ્રદ્ધાની પરિ પ્રગટ નથી. એમાં ખરો હોય તો ખરો, ચારિત્ર નામનો ગુણ ન હોય તો ખરવાની ક્રિયા પ્રગતિ થાય નથી. આનંદ નામનો અંતર્ગુણ હોય તો આનંદની પરિ પ્રગટ નથી થાય. અને શ્રદ્ધા દર્શન ઉપયોગ હોય, શ્રદ્ધા ગણ કહો એ ગુણ ન હોય તો એના દર્શન ઉપયોગ સામાન્ય દેવ અને શ્રદ્ધાનું સામાન્ય શ્રદ્ધા એ જો પર્યાયમાં ગુણમાં ન હોય તો પર્યાયમાં આવે ક્યાંથી? એટલે એના ગુણ સત્ય આત્મામાં જ્ઞાન દર્શન આનંદ અને ચારિત્ર એવા ચાર ગુણને મુક્ત કરીને આપણે સ્વરૂપ આત્મા છે ભરી દીધો. સમજાણું કાય એવા આત્માના ભાવની સાથે જે એક રીતે રહેલી પૂજ્ય પરિણામી ભાવની અવસ્થા તે કારણ સુધી કર્યા છે એવો અર્થ છે. એમ પદ્મ મળી દે આ શબ્દનો આવો અર્થ કર્યો છે. હે આવે છે તો એની ઉત્તર આવે છે, પ્રગટ છે. આ છે દૃઢ રૂપે અપ્રગટ છે, અનુભવાનો ન હોય. સમજામાં આપણે બીજો વિષય આખો છે ને, તમે તો હજી બધું બીજો પૂરા કરતા આવ્યા છે ને. કલ્યાણ છે કે પિતા ભાઈ છે એનાથી જાતા નતા એની તમે નહીં છે કીધું ને. એક સમય ની કરીએ તન્મય પણ ટીકા પણ નથી. એ આપણે આવી ગયું ને હમણાં આપણે અધ્યાત ભાઈ નહીં કદાચ પણ ફોન કે આવી ગયું ને આવી પેલામાં ત્યાં વિશ્વદેશમાં કથનથી કદાત્મ કરણથી હે એ પ્રગટ થયેલી વાત છે. કેટલી અહીંયા મૂક્યો છે આ તન્મય ટીકા કરી આવી છે એવી નથી. તેથી કંથન જ્યાં કથન કે તદાતંત્ર એક સમયની પરિવારની અનિતપણે તદાત્મરૂપ છે. આ નિતપણે તદાત્મરૂપ છે. પંડિતજી ને પૂછ્યું તો કાનું હું એમાં તો જોવા પેલી વાત સમજો કથન કી તદાતંત્ર વ્યક્ત સ્વયં સ્વભાવ આપતી અભાવી કૃષ્કર્મણ કસ્મે સંજ્ઞાનતા એમ નહીં પરમાત્મા એમાં પ્રથમ ચિત્તાત્મ પણ નથી. ખરેખર તો કહેવાનો અર્થ એવો છે એમાં કે ભગવાનને કેવળ જ્ઞાન આદિ કેવળ દર્શન જે પ્રગટ પર્યાય થાય છે એ અનિતની અપેક્ષાએ એ સમયની અપેક્ષાએ તદાત્મરૂપ છે. આ ક્ષેત્રી છે સન્મયું છે. સમજાવું કેટલું એમ ઉત્તા કઈ નહીં ધ્રુવ રૂપ છે. આ ઉત્તર કહેવાય નહીં ધ્રુવ રૂપે એમ ચઢાવે રૂપ છે. સમજાવું કઈ એ વિશે અહીં ના કરજો બીજું ક્યાંય નથી. તે દી ખુલાસો પહેલો નવાણુંમાં થયો હતો. નવાણુંમાં ખુલાસો બહુ શુદ્ધ બા નવાણુંમાં હેતા ટકા એ તો મને ખ્યાલ કરતો બેઠા ચાલતો આવે છે ને
ఉన్నట్టు తెలుసు. తిన్నాం ఏమిటే బిర్యానీ దృష్టాంత అయిపోతాం. ఆవిడ మాట ఎప్పుడు పోతేనే ఏం దొరియో పాణి దొరియాను పాణి దొరియో ఇద్దరే ఏమన్నా డ్రైవర్ ఇక్కడ స్వాదిష్టత అందరికీ అది చెప్పవుతానే నేను దూరం అనే దర్యాన్ని చపాతీను ఈ క్రూ చపాతీను ఈ క్రూ ద్వారా చపాతి వికారం పెరిగాయి. ఉపయోగ పునితాపన భావి ఉదయన హిలో కాయ శ్రీపక్షి పోయి ఆత్మ మహా చైతన్ రత్నాకర్ భగవాన్ ఆత్మ ఈ చైతన్ రత్నాకర్ అదే వర్క్ వస్తుంది ఇప్పుడు వస్తుంది వెళ్ళేది భగవాన్ ఆత్మ వస్తు చైతన్యం శరీ ప్రమాణే అయూపీ స్వభావం సదా અને તેના ગુણોની સંખ્યા અનંત છે. સમજાવ એક તત્વ બીજા તત્વના મધ્યમાં રહ્યા છતાં અનથી અનિરાકરણ જાળવી રાખે છે. એ રાત્રે અનંત એમાં ગુણો છે, નહીતર અનથી અનિરાકરણ ટકી શકાય. અને અનિરાકરણ તત્વની જુદિયાત પાછા પોતાના વચ્ચેને સૌરાગર અનંત છે. વસ્તુ કેને કહ્યું? વસ્તુ અનંત અનંત બે અદ જેનો જ્ઞાન સ્વભાવ, બે અદ જેનો આનંદ સ્વભાવ, બે અદ અરૂપી છતાં વિજ્ઞાન ઘનના આનંદ ગુણોનો પદાર્થ સ્વભાવ. એ દરિયાની માફકે જેમ દ્રવ છે અને પાણી છે એના ગુણ હોય એમ એક રૂપ અને ઉપરની સપાટી આમ ઉપર એક રૂપ સપાટી હોય એ તારા માતા કર્મ ઉઠે કોઈ કર્મ થોડા હોય કે મોટા હોય કે વિશેષ એમ ભગવાન આત્મા દરિયો એમાં રાજદેશ ને હિલો પંચાપના વિકલ્પો ઉઠે છે. વિકાર ની અધ્યક્ષા છે અંદરમાં નથી, પાણીમાં નથી, સપાટીમાં નથી, ઉપર છે. સપાટીનો એક અર્થ લેવાના રાગદેશનો અને પછી ઉત્સમ ભાવ જરી થાય એ પણ સપાટી ઉપરનો ભાવ નિર્મળની તૈયારીનો એક અંશ છે. ઉત્સમ ભાવ થાય નિર્મળ તૈયારીનો એક અંશ પણ સપાટી ઉપરનો ભાવ છે. અને ક્ષય ભાવ નિર્મળ તૈયારીનો સાધ્યનો ભાવ થાય એ પણ ભાવ ઉપર ઉપરનો છે. એ ઉદય સંખેપ સંખ્યાની તૈયાર આખો રૂપ થઈને અનાદિ અંશ છે. સમજાણે બધા થઈને આમાં એક પર્યાય અનાદિ અનંત એક એક થઈને છે. એક તારા તમે કહી શકું દરિયા અમારે ખ્યાલ તો હતો પણ હવે જમ જતું થાય જતું થાય આવે સારું મળ્યું સમજાવવામાં. શું બાકી વસ્તુ આવીને વસ્તુ એના અનંત ગુણો છે. એ અનંત ગુણોનો જે કંઈ શુદ્ધ છે એ હો અશુદ્ધિવાદી કરો અથવા શુદ્ધ છે અશુદ્ધવાદી એની વચ્ચે રાખો. પણ જેટલા અશુદ્ધ થયા છે જે પર્યાયમાં એના ગુણનું કારણ પણ પર્યાય પણ કાયમ લાગે અને શુદ્ધ પણ એ કરતે છે. સમજાણું કાંઈ પોતાના નિજ ઘરની વાત એને કોઈ બી સાંભળી નહીં. માથા કોઈ મકરીને મરી ગયો પર કથા અને પર વાર્તા. મનમાં ને વાત હતી એ મારું માયા છે. મારું આ મારું દૂર પડે તો મારે માટી ખબર નથી. આ તો માટી છે હાલી જાય સંદર થી ક્યાં માન્યું તે માન્યું પણ લે છે ક્યાં હાલી જાય થઈને જો
ત્યાં જાય તો અહીંથી મરી અમને છોકરા પૂછું છું એવા મરિયા બેન ક્યાં જાય છે પણ બોલી નથી બહુ દીપક હતો દીપક મન અંદર તો કઈ હરગેલા પણ મરી ગયો કોઈ કારણ કે મરી ગયો કોણ કીધું કોઈ ક્યાં જાય અંદર શું જો છે કે નહીં ક્યાં જોયું છે એમ એ ખબર આ છોકરાની માં મરી ગયા મને આત્મા એથી હલી ગયો અને બોલે મરતા એમ બોલે ડાક્ટર એમ બોલે જીવનું હોવા પણ છે અહીંથી જોયું ને હોવા પણ જોવા અહીંથી અને જો એટલે અહીંથી પાછો ક્યાંક જો કે નહીં બીજે ભરે બીજા ખાને બીજે કાળે બીજા ભરે ભાવે જોગ નહીં સમજાવું કઈ એવી વિકારની દશાઓ જે અનાદિથી એના દશામાં થાય છે એ તો ઘણો થોડો કાળ છે મુખ દશાના કાળનો કઈ થાય પણ એનો લાંબો કાળ નહીં ઉપસમનો કાળ બહુ થોડો છે સૂક્ષ્મનો એથી કંઈ વધારે છે અને ખાયકનો કાળ સાધ્યનો છે એમ સપાટી ઉપરના ચાર ભાઈઓ ભરવામાં આવે છે સમજાણું કઈ ચૈતન રત્નાકર ભગવાન આત્મા અરૂપિ વિજ્ઞાન ઘનનું દેના ચૈતન ક્ષતિમણીનો રતન દીવો આ ખોપલે અરૂપી મુણી આંબળાનું હોય છે જે બ્રહ્મરાજ સાહેબ તું અમને કહે રમા ઓરા બધા લખાણ કરતા હા શું પણ ભાઈ અરે સારા જીવન ઉત્તમ જગતમાં હોય કોણ ઉત્તમ પદાર્થ છે ને રસન બાવન ગતને સૌતમ સારા ઉત્તમ કરા ઉત્તમ કરા જેની હયાતી ન હોય તો આ છે એમ હયાતીને કોણ સ્વીકારે આ છે આ છે ને આ છે આ છે પણ આની હયાતી જાણનારના ચૈતનના સત્તાના ભાન વિના આ છે એમ જાણે છે સમજાણું કઈ એવો ભગવાન આત્મા જેનો જાણવાનો કાયમી સ્વભાવ એની આવે પણ એક શુદ્ધ પર્યાય કાયમ એક રૂપે રહેલી એમ દર્શન આનંદ શાંતિ આદિ જેટલા સાચાર્ય સમજાવું કઈ એની સાથે તન્મયપણે રહેલી પૂજ્ય પૂજનીક જેના ઉપર એકાગ્ર થવાથી સંગત પ્રસંગના ચારિત્ર પ્રગટે વિશેષ પૂર્ણતા થવાથી એકાગ્ર થવાથી કેવલ જ્ઞાન પૂર્ણાનંદ સિદ્ધ પ્રગટે એ તો પછી બધું ભેગું થવા એ પર્યાય પર લખ્યું એટલું નહીં પણ એ પર્યાય દ્રવ્યું ને એક રૂપ દ્રવ્ય થાય સમજાણું કઈ આ એને તીજ કર્મ ઉપાધિ વિવર્તિત શબ્દ ત્રીજો પ્રિય છે એને સ્વભાવ પર્યાય કીધું એ જ ભાગ કીધો ત્યારે તો પ્રશ્ન પૂરો હતો ત્યારે કે આ પાઠમાં તાવ નથી એ જણાવી કહેતો એ પંડિત પૂછ્યું છે મહાત્મા પાટલું કર્યું છે ભાઈ પડી પણ આ અર્થમાં લખ્યું છે એનું કઈ છે કે નહીં કઈ અને પોતે કહે છે તો આત્મા કહે છે કે નહીં આના અર્થના કરનાર અમે તે કો ગુણના ધરનાર ગણધરોથી રચાયેલો પાંચમો શ્લોક છે પહેલો ગુણના ધરનાર ગણધરોથી રચાયેલા અને શુદ્ધ ઘરોની પરંપરાથી સારી રીતે વ્યક્ત કરાયેલા આ પરમાયમના અર્થમોનું કથન કરવાનું અમે તે મન બુદ્ધિ કહો અમે ઘરના કરતા પરંપરા ગંધર્વ એ શાસ્ત્રના આના અર્થ કરેલા છે ચાર જ્ઞાનના ધણી શોધ પૂર્વ ના ધનનાર સર્વજ્ઞ બાદશાહ ના ગંધર્વ વજીર સમજાય છે કઈ એમ આ શાસ્ત્રના અર્થ તો પહેલેથી ચાલ્યા રહે છે એમ કહે છે જો ગુણના ધનનાર ગણગરો થી રચાયેલા પાંચમો શોષણ કરો
સુત કરીની પરંપરાથી સારીતના થાય. સુતના ધરનારા જે સંતો થયા ચાલ્યું આવ્યો છે. હું તે કોણ કરનાર? મારા ઘરની વાત એ કે છે ને, ઘરની એટલે કલ્પના વસ્તુ ને ઘરની બલ સમજાણું કાંઈ. શુદ્ધરોની પરંપરાથી સારી રીતે વ્યક્ત કરેલા એમને આમ જીવન વ્યાપ્ત સ્પષ્ટ વાત કરતા હતા. બધા એ પરમાગમના અર્થનું કથન કરવાની અને મન બુદ્ધિ તે કોણ છે? પણ અમારું હમણાં અમારું મન પરમાગમના સારની પુષ્પૂચિથી ફરી ફરી પ્રેરિત થાય છે. વિકલ્પ ઉછા જ કરે છે, આનો અર્થ થાય, આનો અર્થ થાય, આનો અર્થ. અમારું મન ત્યાં જાય છે. એટલે આની ટીકા થાય એમ કે છે. સંયુક્ત આનંદ જ્ઞાન થયું, પણ અત્યારે વિકલ્પ એમ છે કે આનો અર્થ થાય ને, આનો સ્પષ્ટ થાય ને, આની ટીકા. એમ મનનો વિકલ્પ વારંવાર આવ્યો છે, એને લઈને આ ટીકા થઈ ગઈ છે. એમ કે ટીકા ના અમે કરનારા નથી, અને આ ટીકાનો જે વિકલ્પ છે એના પણ અમે કરતા. સમજાણું કાંઈ? જો એ કાન શોધ કરી એની વ્યાખ્યા થાય છે. સમજાણું કાંઈ? બીજા કોઈ એમ કહે કે જયારે આત્મા બીજા પદાર્થો રૂપી છે, એની એક ધારાવાહી પર્યાય છે અર્થી, તો આત્મામાં એક ધારાવાહી અર્થી હોવી જોઈએ કે નહીં? તમને સમજાવું કહું છું. એ નવું નથી. ધારમાં આકાશમાં નિર્મળ આકાશ છે, એમાં એક ધારાવાહી પર્યાય એક રૂપે અનાદિ અનંત પરિણામ પરિણામી ભાવે તૈયાર પરિણામી ભાવે પરંપરા એક ધારા નામ છે. પણ આ તો સત્તાના વિશ્વાસ જેને હોય, હોલાપણાના દ્રઢ ગુણને પર્યાયના જેને વિશ્વાસ હોય એને આ વિશ્વાસ આવી શકે. સમજાણું કાંઈ? ઓહો, અચેતન પદાર્થ, અરૂપી પદાર્થ, જળ પદાર્થ, એમાં પણ જયારે એક ધારાવાહી પર્યાય છે, એવો પૂર્ણ પર્યાય નો એક ધારાવાહી આત્મામાં પર્યાય ન હોય તો એનું દ્રઢ પૂરું થતું નથી. અને જો એને ઉત્પાદનમાં એક ધારા હોય તો એમ બની શકે નહીં. ત્યારે સંસાર સાધક ને સિદ્ધ એ ઘણ પ્રકાર સાબિત થઈ શકે નહીં. એટલે વ્યવહાર જયારે વેદાંત બ્રહ્મ કહે છે, એ બ્રહ્મ નથી પણ છે ઘણો, પણ વિવિધતા ને પર્યાય ધરનારા વિકાર સાધક ને સિદ્ધ એવી દશાનો એક વ્યવહાર વિષય આત્મામાં અનાદિ અનંત છે. અનાદિ અનંત છે ને, ભલે ભંગ કરે ત્રણ સમજાણો, એ ભંગ છે પણ એક અનાદિ અનંત અંદર ભંગ કહેવાય, પણ અનાદિ અનંત રહે છે. સમજાણો કાંઈ? એ દ્રઢ ત્રિકાળ અને ત્રિકાળ ગુણો એની સાથે તન્મય કર્યા એનું અંતરદ્રષ્ટિ આપતા સમ્યક દર્શન ના અનુસારી કટર થાય છે. સમજાણું કાંઈ? અહીં તો એકદમ કાર્ય પર્યાયની વાત કરશું. સ્વભાવની વાત એવી છે ને પૂરણ કે મોક્ષ માર્ગ ની વાત, એ મોક્ષ માર્ગ આવી ગયો. આવો જે સ્વભાવ છે એને અંતરમાં એકાકાર થઈ અને શ્રદ્ધા જ્ઞાન ને તીર્થતા પ્રગટ કરે છે એને મોક્ષ માર્ગ થાય છે. મોક્ષ માર્ગ થાય એને પછી આવી કાર્ય દશા પ્રજ્ઞા વિના કરે. સમજાણું કાંઈ? યુવરાજ ના કહેલા તત્વો તમને કહ્યું છે ને, હે પ્રભુ, તારા કહેલા તત્વો વિના મારો મોક્ષ નથી. તમને કહ્યું છે ને, પાઠ કેટલા મોં છે આપણને ખબર છે ને, પાઠ કેટલા મો કઈ આવ્યો નીકળ્યો એકાવન 56 એ 56 ની ભેળી
ત્યાં આવે છો ઘણા શબ્દો છે પછી આવે.
જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી અંદર ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. આ કોઈ વર્ષને ચાર મહિને લખાઈ નથી. તમે નિરાજી નિર્વિકારી સચિદાનંદ સ્વરૂપ સહજાનંદી અનંત જ્ઞાની અનંતની ત્રિલોક પ્રકાશ છો. હું મારા હિતને અર્થે તમારી સાક્ષી ક્ષમા કરું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તાના અહોરાત્રે રહી મારી આકાંક્ષા જતી થાવ. સમજે છે હે સર્વજ્ઞ ભગવાન, તમને હું શું વિશેષ કહું? તમારાથી કઈ જાણ્યો નથી, માત્ર પશ્ચાતાપથી હું કર્મ જન્મદાતની ક્ષમા ઈચ્છું છું. ઓમ શાંતિ શાંતિ. પછી આગળ સંદર્ભ, હે ભગવાન, હું ભૂલી ગયો, મેં તમારા અમૂલ વચનને લક્ષમાં લીધા નહીં. જો સોળ વર્ષે પૂર્વના સંસ્કાર, સાત વર્ષે જાતિ સમર હતું, સાત વર્ષે પૂર્વના ભવનું જ્ઞાન હતું, સોળ વર્ષે આ લખવા માંડ્યા. મોક્ષ માળા 108 પાઠ લખ્યા. મોક્ષ માળાને 108 મણકા હોય એટલે 108 પાઠ લખીને મોક્ષ માળા નામ આપ્યું. એમ આ પાઠ 56 નો લખે છે. સમજાણું કઈ કરું? તમારા પ્રેરિત કરેલા વચન સિંહ સીધું નહીં, તમારા કરેલા. અજ્ઞાનીઓ કહે એમ તો બ્રહ્મચર્ય એ નહીં, તમારા કહેલા દેવા શાંતિ ક્ષમા પૈત્રનો એ ખ્યાલ નહીં. હજી તો તમારી કહેવાની દયા જુદી જાતની, તમારી શાંતિ ક્ષમા જુદી જાતને કહેવું છે. ભાઈ આ જો 56મો પાઠો, હે ભગવાન, હું ભૂલ્યો, આથી હજીઓ ને અનુસંસ્થાની વિટમ પડ્યો, પાપી છું, હું બહુ મગજનો કલકથી મેળવું છું. તમારા કહેલા તત્વના હે પરમાત્મા, તમારા કહેલા તત્વના મારો મોક્ષ નથી. એ તત્વનો જુઓ ને, એટલે તો ભણકાર ઓળ વર્ષે લીતા. ઓળ વર્ષની ઉંમર એટલે શરીરથી બાળ કહેવાય. સંસ્કાર પૂર્વ ભવના સમજાણું કે છે કે તમારા કહેલા તત્વના મારો મોક્ષ નથી. હું નિરંતર પહોંચવા એટલી તો પછી વાત અહીં તો તમારા કહેલા તત્વના મારો મોક્ષ એ કેવું સમજે એટલી વાત. આ તત્વની વાત હાલે છે. તત્વાર્થ ગણિતમ છે ને લો મહાત્મા, ભગવાને સદ્રુવને તત્વાર્થે સર્વજ્ઞદેવ પરમેશ્વર ત્રિલોકનાથ કેવળ જ્ઞાન જાણ્યાને કયા છે એમ વાત છે. એ તો કહે કે તમારા કહેલા તત્વને જાણ્યા વિના મારી મુક્તિ ત્રણકાળમાં છે. અજ્ઞાની કહેલા પોતાની કલ્પનાથી માંડેલા આમ છે અને તેમ છે, બધા ખોટાને ગત મારેલા. સમજાણું ગ્રહણ એ કારણ શુદ્ધ પર્યાય, પણ ભગવાને કહેલા તત્વાર્થમાં તત્વ છે. કાર્ય કરવાની વાત.